રાજકોટમાં તારીખ 12/9/82 પ્રવચનસાર ગાથા 239 ઉપર પૂજ્ય ભાઈ શ્રીનું પ્રવચન.
આચાર્ય ભગવાન કરે છે કે એક આત્મા છે, એ આત્મા મોક્ષના હેતુએ કેવળ માત્ર મોક્ષ વિલાસ એવો થઈને પર પદાર્થનું કરતા પણ છોડે છે. બુદ્ધિપૂર્વક અનુભવપૂર્વક હજી છોડ્યું નથી, પણ બુદ્ધિપૂર્વક પર પદાર્થનું કરતા પણ છોડી દીધું. આગળથી મૃત્યુથી કર્મ નું કરતા પણ છોડીશ, એમ આ પ્રકારના દ્રવ્ય કર્મ જે બધાય છે એનો પણ આત્મા કરતા નથી, હું એનો કરતા નથી. એ સ્વયં રાગ ને નિમિત્ત પામીને એ બંધાય છે, પણ એનો હું બાંધનારો નથી, એને હું કરનારો નથી. એટલે દ્રવ્ય કર્મ થી પણ કરતા બુદ્ધિ છોડી છે. હવે અંદર માં જે પુનપાપ ના પરિણામ થાય છે એનો પણ હું કરતા નથી, કેમ કે એની ભાવ ભાવ છે, એનું કરવું એ અજ્ઞાન છે, એ સ્વભાવ ક્રિયા નથી. એમ જાણીને પુનપાપ ના પરિણામ ની કરતા બુદ્ધિ પણ બુદ્ધિપૂર્વક છોડી છે. બુદ્ધિપૂર્વક છોડી છે એટલે અનુભવ થી છૂટ્યું નથી, કઈ અનુભવ થી હજી સાક્ષાત કરતા નથી થયો, પણ આગમથી યુક્તિ થી અનુમાન થી એને આ વિચાર કરીને એને કરતા બુદ્ધિ છોડી છે. એટલે કરતા નથી પણ હું જ્ઞાતા છું, જ્ઞાતા ભાવમાં આવ્યો. હવે એ કેવો જ્ઞાતા થાય છે એ વિશે આમાં લીધું કે જે ભાવકર્મ દ્રવ્ય કર્મ ને લોક કર્મ છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે એનો હું જ્ઞાતા છું એને પણ છોડ્યું. છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે એનો પણ હું જ્ઞાતા નથી, આઠ કર્મ નો પણ હું જ્ઞાતા નહીં, એટલે ભાવ કર્મ નો પણ હું જ્ઞાતા નથી, જ્ઞાતા નથી. એને એને ગ્રેપણે જો નિષેધ કરી ત્યારે હું જ્ઞાતા છું તો કોનો જ્ઞાતા છું એમ વિચારીને હવે જે ભાવકર્મ દ્રવ્ય કર્મ નો કર્મ છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે એવા આત્માને જે જાણે છે એવા જાણનારા આત્માને હું જાણું છું. છ દ્રવ્ય સ્વરૂપ જે લોક એનો જાણનાર જે આત્મા એવા આત્માને હું જાણું છું. એટલે જ્ઞાતામાં તો આવ્યો, જ્ઞાતામાં તો આવી ગયો, પણ કેવો જ્ઞાતા થઈને એટલો છે, કેવો જ્ઞાતા આવે છે કે ભાવકર્મ દ્રવ્ય કર્મ નો કર્મ એ તો મારું જ્ઞેય નથી, એને જ્ઞેયપણે પણ છોડ્યો અને એને કરતા બુદ્ધિ કર્મ પણ છોડી દીધું, એનો કરતા નથી, મારો કર્મ નથી. અને હું જ્ઞાતા અને છ દેવ મારું થઈ એ પણ નહીં, ત્યારે હું જ્ઞાતા તો છું. હવે હું કેવો જ્ઞાતા છું એમ વિચારીને હવે કેવો જ્ઞાતા થાય છે અને કેવો જ્ઞાતા થવાનું ભૂલી જાય છે. જ્ઞાતા તો થાય છે, પણ કેવો જ્ઞાતા થાય છે અને કેવો જ્ઞાતા થવું જોઈએ એ મારો એના ખ્યાલમાં આવતો નથી. એવો એક દ્રવિડી મુનિ વિદ્યારંગનો પાઠી અને દ્રવિડી મુનિ એટલે નિરતિકાર પણ પાંચમા વ્રત પાડે છે, સંયમ પાડે છે, તત્વાનું સંધાન છે, તત્વા નવ તત્વનું સંધાન છે અને આગળનું જ્ઞાન છે પૂરું. ગુરુજી જ્ઞાતા પણ એ તો આવ્યો કે જ્ઞાતા છું, પણ કેવો જ્ઞાતા કે જે છ દિવસ લોક જેમાં જણાય છે એનો જે જાણનારો, એનો જે જાણનારો જે હું છું એના જાણનારા ને જાણે છે, એના જાણનારાને જાણતા એને એમ થઈ ગયું કે મને હવે જ્ઞાન થઈ ગયું, શ્રદ્ધાન થઈ ગયું, આચરણ થઈ ગયું. હવે પરમે જે જાણે છે એવા જાણનારા આત્માને જે જાણે છે એની પણ ભૂલ થઈ ગઈ, પણ જ્ઞાનમય આત્માને જાણતો નથી. એ ત્રિકાળી જ્ઞાયક આત્માને જાણતો નથી, એટલે જ્ઞાયક નો જ્ઞાતા નથી. એટલે જ્ઞાયક ને સન્મુખ થયે એ પરિણામ થયા જ્ઞાન ના, એવા પરિણામી આત્માને પણ જાણતો નથી, અપરિણામી ને પણ જાણતો નથી, અને સમ્યક પ્રકારે જે પરિણામી થયો એવા આત્માને પણ જાણતો નથી. બતાવે છે. હવે આપણે કાંઈ એની વાંચીએ એટલે ખ્યાલ આવે. આ લોકમાં જેને વધુ પણ મથાવું છે, હવે કે ભૂલ થાય છે આજ પૂર્વે આપણે કરી, અને હવે આચાર્ય ભગવાન એમ કહે છે કે તમને અમારા જેવા સાધકનો હેતુ કયો છે અને અમે તમારી ભૂલ બતાવી, હવે તમે પૂર્વે ભૂલ કરી હતી હવે ભૂલ કરશો, આ તમારી એક ભૂલ પૂર્વે થઈ હતી, વર્તમાન કાળમાં આ ભાવમાં તમે આ ભૂલ ન કરતા આવે, આ ગાથા તમે સમજશો તો તમારી ભૂલ માંગી જશે. કે છે બતાવો, હવે આગમ જ્ઞાન તત્પૂર્વક તત્વાર શ્રદ્ધાન, આગમ રૂપ આગમ ને અનુકૂળ જેવા આગમમાં તત્વાર શ્રદ્ધાન કેવું, અને તદ વધુ ભયપૂર્વક સંયમ તત્વના યુક્તપણાને મોક્ષ માર્ગ પણ હોવાનો નિયમ કહે છે. અર્થાત આગમ ગ્રહણ, જે પૂર્વક તત્વાર શ્રદ્ધાન અને જે બંને પૂર્વક શ્રેય તત્વ એ ત્રણેયનું સાધ્ય હોવું એ મોક્ષ માર્ગ છે એવો નિયમ ચીજ કરે છે. એટલે કે એવો એને શ્રદ્ધા ખોટી કરે છે, એમ આવું શ્રદ્ધા એનું ખોટું કરે છે એ વાત છે. આ લોકમાં જેને આગમ પૂર્વક દ્રષ્ટિ દર્શન નથી એને સહી નથી એમ સૂત્ર કહે છે, અને આ તો ખોટી વાત આવ્યો, બધાનું ખોટું હોય છે. 239 બતાવું જોઈએ, બધાનું ખોટું આવ્યું છે. પ્રથા 239 એનું બતાવું. હવે આત્મજ્ઞાન શૂન્યને સર્વ આગમ જ્ઞાન તત્વા શ્રદ્ધાંત તથા સંયમ તત્વનું યુક્તત્વ પણ અચિંતિત કરશે, કાંઈ કામનું નથી એ ઉપદેશ છે. અને જો દેહાદી પ્રત્યે પરમાણુ માત્ર જેટલી પણ મૂર્છા વર્તી હોય તો તે ભલે સર્વ આગમ દર હોય તો પણ ભૂત વર્તમાન ભાવિ સ્વઉચિત પર્યાયો સહિત પોતાને ઉચિત પોતપોતાને યોગ આત્માનો સ્વભાવ ત્રણેય કાળના સ્વઉચિત પર્યાયો સહિત સમસ્ત દ્રવ્યને જાણવાનો છે. સૌચિત પર્યાયો સહિત અશેષ દ્રવ્ય સમૂહને કઈ પણ બાકી રાખ્યા સિવાય બધા પદાર્થોને જગતના બધા પદાર્થોને દ્રવ્યગુણ પર્યાય વાળા આત્માને પદાર્થને અશેષ દ્રવ્ય સમૂહને જાણનારા આત્માને જાણે છે. અહીંયા ખૂબી છે, દ્રવ્ય સમૂહને જાણે છે એમ નથી લખું, દ્રવ્ય સમૂહને જે જાણનારો આત્મા તો હું એને આત્મા તરીકે જાણે છે, એવા આત્માને જાણે છે, એવા જ આત્માને શ્રદ્ધે છે. શ્રદ્ધામાં પણ એવો આત્મા લીધો એ છે આગમ જ્ઞાન. એવા જાણનારા આત્માને જાણે, દ્રવ્ય સમૂહને જાણનારા આત્માને જાણે છે, શ્રદ્ધે છે અને સંયમિત રાખે છે. એમાં ને એમાં એનું પ્રતિ ટકી ગયે છે કે આ મારું જ્ઞાન આવો આત્માન આવું પ્રતિ એમાં પરમતીને ટકાવે છે, સંયમિત રાખે છે. એ પુરુષને આગમ જ્ઞાન તત્વા શતાન સંયમ તત્વનું યુગ પૂરું હોવા છતાં પણ જો તે પુરુષ જરાક મોહ મળે, આ જરાક કેટલો મોહ ગયો ગયો છે, કરતો નથી અને કર્મ જાણતો નથી, પણ રાગ ને જાણનારા આત્માને જાણે છે, પાંચ મહાવ્રત ને જાણનારા આત્માને જાણે છે, ગુરુ ગુરુ શાસ્ત્ર ને જાણનારા આત્માને જાણે. એટલે લગભગ અહીંયા સુધી આવ્યો છે એટલે મોહ એનો વિખ્યાત ગુણો મન થઈ ગયો. દર્શન મોહ, દર્શન મોહ ની વાત, દર્શન મોહ જરા ગયો છે. પુરુષ જરાક મોહ નો વડે લિપ્ત હોવાને લીધે શરીરાદી પ્રત્યેની મૂર્છા વડે, કેમ કે શરીર પ્રત્યેની મૂર્છા વડે ને શરીરની પ્રત્યે એની મૂર્છા જાય જ નથી. કેમ કે અનુભવ વિના શરીર પ્રત્યેની મૂર્છા ન જાય, શરીર પ્રત્યેનો મોહ મમતા જાય નહીં. વડે ઉપરક્ત હોવાથી એટલે રાજી હોવાથી શરીર પ્રત્યે મમતા રૂપ રાજ હોવાથી ઉપરક્ત હોવાથી રહેવાથી મૂળ પ્રાગ ઉપયોગમાં પરિણત કરીને એટલે કે મૂળ રાજને છોડીને જે સદુપયોગ થાય એવા સદુપયોગમાં પરિણત કરીને જ્ઞાનાત્મક આત્માને અનુભવતો નથી. જ્ઞાન દર્શન મય જે ભગવાન પોતાનો આત્મા એને અનુભવતો નથી. કર્મે જાણનારા આત્માને જાણે છે, પણ જ્ઞાન દર્શન મય શુદ્ધ આત્મા પોતાનો સીધાળ આત્મા એને જાણતો નથી. જ્ઞાન આત્મક આત્માને અનુભવતો નથી. તો તે પુરુષ માત્ર તેટલા જરાક મોહમાં કલંકરૂપ જેથી તેની સાથે બંધાયેલો બંધાયેલા કર્મોથી નહીં છૂટતો શકો, સિદ્ધ થતો નથી, એને સમય કશું થતું નથી, એને મોક્ષ થતો નથી.
મૂળ નિશ્ચિત અને એટલે જાણવા છે એનું એનો એને સમય દર્શન થતું
નથી. જ્ઞેય સાપેક્ષ એવા આત્માને જાણે છે, પણ જ્ઞેયથી નિરપેક્ષ અને જ્ઞેયના સમજવાળી જ્ઞાનની પર્યાયથી પણ નિરપેક્ષ અને જ્ઞાનમય આત્મા એવા આત્માને જાણતો નથી અને પહેલા પણ એને સમય ઉત્પન્ન થતી નથી, સદુપયોગ પ્રગટ થતો નથી. અહીંયા સુધી આવ્યો પણ અટકી સંતોષ આવ્યો, પતિની આનંદ આવતો નથી, છતાં પણ એને કશાયની મધતા નહીં થઈ ગઈ છે એટલે સુખાભાર લાગે છે. સુખાભાર પોતાને કઈ શાંતિ માનસિક શાંતિ નો અનુભવ કરતો, કશાય જીવનતા કરી છે, જંગલ મારીએ છે, બીજું કોઈ કામ નથી. અને પાછું એવા આત્માને જેણા કરે છે, છ દ્રવ્ય જેમાં જણાય છે, છ દ્રવ્યને જાણનારા આત્માને જાણે, છ દ્રવ્યને કરનારા આત્માને જાણતો નથી, રાગને કરનારા આત્માને જાણતો નથી, પણ રાગને જાણનારા આત્માને જાણે, ક્રોધને જાણનારા આત્માને જાણે, દુઃખને જાણનારા આત્માને જાણે. જ્ઞાનાત્મક એટલે દર્શન જ્ઞાન નહીં એવા શુદ્ધાત્માને શુદ્ધ ઉપયોગ થઈને એ જાણતો નથી, અશુદ્ધ ઉપયોગ બોલે અશુદ્ધ આત્માને જાણે, અશુદ્ધ ઉપયોગ થઈ અશુદ્ધ આત્માને જાણે, અશુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય શુદ્ધાત્માને જાણતો નથી. આથી આત્મજ્ઞાન શૂન્ય કરતો મળ્યો, હવે આત્મજ્ઞાન શૂન્ય છે, આત્માનું જ્ઞાન નથી. જ્ઞાન જેનું છે એવા આત્માને જાણતો નથી, જ્ઞાન જેનું નથી એવા આત્માને જાણે. આથી આત્મજ્ઞાન શૂન્ય, આગમજ્ઞાન સત્રા પ્રધાન સંયમ તત્વનું યુગ તત્વ કઈ પણ કામ નું નથી, એક ભવ નો પણ અંત થયો નહીં, અનંત ભવો એમને ઉભા છે. બીજું વિખ્યાત આગમ જ્ઞાન તત્વાર્થ જ્ઞાન પણ ભવછેદ નું કારણ થતું નથી, એક ભવ ઘટતો નથી, એક ભવ તો ઘટો, એક ભવ પણ ઘટતો નથી. સંયમ પરિણતિ એટલી બધી થાય, કશાયની મદતા છે, શુભ ઉપયોગ એટલો બધો છે કે ધર્મી ગરીબમાં જાય પણ આત્મ અનુભવ થતો નથી. ત્યાં સુધી બધું અસિંચિત થશે. સુધી આત્માનું જ્ઞાન નથી. આ ગાથા તો ઈ એમ બતાવે છે કે પરદેવ ને કરતો નથી ને પરદેવ ને જાણતો નથી, પણ પરદેવ ને જેમાં જણાય છે એવા આત્મા ને જાણે છે. જાણે કે આત્મા લીધું છો,
છેલ્લે
મારું કારણ એ છે કે તમે પંકજ ને જાણો છો એમના લીધું તમે, પણ પંકજ જેમાં જણાય છે એવા આત્મા ને તમે જાણો છો. આગમનું જ્ઞાન કર્યું છે આત્મા ના જ્ઞાન વડે. આગમનું જ્ઞાન તમે ક્યાં થયું છે? બઉ સારી એવા શબ્દો છે કે આવા દ્રેવ સમૂહ ને જાણનારા આત્મા ને જાણે છે. આત્મા ની જોડે પાછો એમ તમારી ભૂલ છે, પણ આ જેની સત્તામાં જોઈએ છે એવા આત્મા નું ભગવાન લોકો જેમાં જોઈએ છે એટલે આત્માને જાણવું રહી ગયું, અને આત્માને જાણનારી જ્ઞાન ની પર્યાય એ પણ જાણવું રહી ગયું. એને અક્ષમ્ય કહેવાય. આ ગુરુ સાધારણ નથી, આપણે ઘરની વાત છે તો આચાર્ય ભગવાન એમ ત્રણ વ્યાખ્યાન ગુરુ ગુરુ કર્યા, પણ પોતાનો પક્ષ જીવનો છે ને મારી નથી. હવે પ્રશ્ન ઉપજે છે કે છઠ્ઠી ગાથાનો મતલબ સમયતા, આ પ્રશ્ન એમાંથી ઉત્પન્ન થયો છે કે આચાર્ય ભગવાને એમ કહ્યું કે આ શાસ્ત્ર લખવાનું મારું પ્રયોજન એમ છે એકત્ર ભક્ત આત્માને દર્શાવે. એકત્વ એટલે અનંત ગુણથી એક પણ, એકત્વ તો આપણે પણ એક પણ અનંત ગુણથી આત્મા એક રૂપ છે એવું જે આત્મા, અને પર્યાય માત્ર થી ભેદ છે વિભક્ત જુદો. દ્રવ્ય સ્વભાવ સામાન્ય છે એ વિશેષ થી જુદો છે, ભેદ છે. સામાન્ય વિશેષ આત્મક થઈને એક આત્મા થતો નથી, પણ એકલો સામાન્ય જે દ્રષ્ટિનો વિષય સમ્યક દર્શનનો વિષય વિકાર સ્વભાવ એવો અનંત ગુણથી એકત્વ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ અનંત ગુણો જે આત્મામાં છે જેનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે. અનંત ગુણો પણ નિત્ય નિરાવરણ છે અને નિરાલંબી છે, તેથી ભગવાન આત્મા પણ નિત્ય નિરાલંબી અને એક રૂપ ભગવાન આત્મા જે છે અનંત ગુણ નો બિન પારણામિક ભાવે વિરાજમાન છે એનું એક પણ આત્માનું એક કદી જીવે સાંભળ્યું નથી, કદી પરિચયમાં લીધું નથી, અનુભવમાં લીધો નથી. એક આત્મા એવા એક શુદ્ધ આત્માને એકત્વ એટલે અનુભવ થી એકત્વ, વિભક્ત એટલે પ્રમત અપ્રમત આદિ પર્યાયો થી ગુણ સ્થાન માર્ગ ના સ્થાન બધી પર્યાયો લઈ લઈ, કોઈ પર્યાય બાકી નહીં. બંધ મોક્ષ ના પરિણામ થી વિભક્ત આત્મા જુદો છે, ખરેખર જુદો કરવો નથી, અનાદિ અનંત જુદો છે આત્મા, જુદો કરવો નથી. પણ જુદો હોવા છતાં એકત્વ પાસે છે, એ દ્રષ્ટિ પ્રાપ્ત થતા વિભક્ત પાસે કેમ છે પાસે દ્રષ્ટિ પ્રાપ્ત થતા હું વિભક્ત છું એવું ભાન થાય છે, અને દ્રષ્ટિ પ્રાપ્ત નથી ત્યાં સુધી વિભક્ત હોવા છતાં એકત્વ પાસે.
વિભક્ત હોવા છતાં
એકત્વ પાસે એ તને જે એકત્વ ભાષે છે એ દ્રષ્ટિનો દોષ છે, તારી આત્મા તો છે તમને વિભક્ત ભાષે, અને વિભક્ત નું ભાન થતા અને અતિન્દ્રિય આનંદ આવ્યો. એ આત્માઓ તમે પણ તમારા આત્માને પર્યાય માત્ર થી ભીન જાણો, વિભક્ત જાણો, જુદો જાણો, પર્યાય થી જુદો જયારે તમારા આત્મા તમને જણાશે ત્યારે તમને આત્માનો અનુભવ થશે. એકત્વ અને વિભક્ત એ શબ્દો છે. એકત્વ લગ્ન આત્માને દર્શાવી એકત્વ ને દર્શાવી છે, એકત્વ ને દર્શાવી છે એમ લખી શકત, પણ એકત્વ વિભક્ત આત્માને દર્શાવી એમાં હેતુ છે કે અનાદિકાળથી અજ્ઞાની જીવને પર્યાય થી એકત્વ ભાઈટું છે, એટલે પર્યાય થી વિભક્ત અને અનંત થી એકત્વ મારે બતાવવું હેતુ છે. સ્વરૂપ શું છે કૃપા કરીને મને તમે સમજાવો. એમ છઠ્ઠી ગાથાનો જન્મ થયો કે પાંચ ગાથા સાંભળીને જન્મ થયો. એકત્વ એટલે શુદ્ધ આત્મા એક પણ જેમાં છે બાર ગાથા ઈચ્છિકા છે, અસંભવ્ય જીવ, સૂક્ષ્મ બુદ્ધિ વાળો જીવ, સંશયાદી રુચિ વાળો જીવ એ બાર ગાથામાં સમ્યક પામે છે. પણ સમ્યક કુલ ન પામે બાર ગાથામાં તો વિસ્તાર રુચિ વાળા જીવને વિસ્તારથી સમજાવતા 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 એને સમજાવવામાં આવે એટલે 415 ગાથા. પ્રશ્ન બહુ સરસ છે. હવે એવો શુદ્ધાત્મા કોણ છે? એક કોણ છે એનું સ્વરૂપ બતાવો, અને જેનું સ્વરૂપ જાણવું જોઈએ એટલે અનુભવવું જોઈએ, એ બે પ્રશ્નો છે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક નાયક ભાવ છે એ એક શુદ્ધ કથા અને જે જ્ઞાત તે તો તે છે. જે જ્ઞાયક ભાવ છે તે જે છે તે કોણ? જ્ઞાયક ભાવ જે છે તે કોણ? જ્ઞાયક ભાવ જે જ્ઞાયક ભાવ છે જે છે છે ને છે કોણ? જ્ઞાયક ભાવ એ કેવો છે? અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. સાતમા દૃષ્ટાંતથી ચૌદમું સ્થાનની પર્યાયો જે પ્રગટ થાય છે એ પણ આવા જ્ઞાયક ભાવમાં નથી, અને એકથી છઠ્ઠા ગુણ સ્થાનની જે પર્યાયો શુદ્ધ અને શુદ્ધ પર્યાયો એ પણ આત્માના સ્વભાવમાં નથી, પર્યાયથી લઈ જ છે. જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત અપ્રમત પ્રમત પણ નથી. એટલે જ્ઞાયક ભાવ એક રૂપ આત્મા છે એકત્વ, અને પ્રમત અપ્રમત વિભક્ત જુદો છે આત્મા. પર્યાય માત્ર થી રહી જેને શાંતિ ભાઈ પર્યાય થી રહીતો છું એવું જેને સિદ્ધાંત થશે એવું કામ થશે, અને એ કામની સાથે સાથે પર્યાય થી સહિત છું એવું જ્ઞાન તર્ક થશે. પર્યાય થી સહિત એવું અજ્ઞાન છે એ પર્યાય થી રહી એવું જ્ઞાન થતા પર્યાય થી સહિત એવું રહેવાનું જ્ઞાન થશે નિશ્ચય પૂર્વક. રહી એ નિશ્ચય આત્માને જાણવાનો કોઈ પરણે છે ત્યારે જાણવાનું કોઈ પરણે છે ત્યારે રહીત તો સિદ્ધાંત થયું અને સહિત નું જ્ઞાન થઈ ગયું. રહીત નું સિદ્ધાંત અને સહિત નું જ્ઞાન તમને કે કામ પૂરો અને કામ થી સીધી થઈ ગયા. એક નો આશ્રય અને અનેક નું જ્ઞાન, એક નો આશ્રય અને અનંત ધર્મ નું જ્ઞાન તમે એક અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી એ રીતે એને શુદ્ધ કહે છે. જો પર્યાય થી ભિન્ન છો એવું આત્મા તો એ શુદ્ધ આત્મા છે, અને પર્યાય થી સહિત આત્મા લાગે છે અશુદ્ધ આત્મા છે. શુદ્ધ પર્યાય થી સહિત તો તારી શુદ્ધા માન્યું તો અશુદ્ધ આત્માની પ્રાપ્તિ છે તમે. શુદ્ધ પર્યાય થી પણ આત્મા ભિન્ન છે, અશુદ્ધ પર્યાય થી તો ભિન્ન છે, આ કર્મથી તો ભિન્ન છે, શરીર આદિ નો કર્મથી તો ભિન્ન છે. એની વાત તો અમે અહીંયા કરતા નથી કે એક તો વિભક્તની વાત અમે કહીએ છીએ એમાં દૈવ કર્મ અને શરીર તો પ્રકટત્વ છે, વિભક્ત નથી, પૃથક છે. અજ્ઞાન ભાવે પણ પર્યાયથી અનન્ય પણ બાંધે છે, પણ એ શરીરથી અનન્ય પણ થતું નથી. ભલે અજ્ઞાન ભાવે પર્યાયથી અનન્ય પણ બાંધે છે એવો વ્યવહાર છે અશુદ્ધ દ્વાર, પણ શરીરથી અનન્ય પણ આત્માનું થાય કેમ કે શરીર એના દેવગુણ પર્યાયની સત્તામાં આવતું નથી, ભલે પ્રગતત્વ છે અને પ્રગત પ્રગતની પર્યાય તો એ આત્માની સત્તામાં થાય છે. પ્રમાણભૂત આત્મા પ્રમાણ જ્ઞાનનો વિષય એનાથી જોવામાં આવે તો એ આત્માની પર્યાયો છે. એ પર્યાયોથી જે અનન્ય છે વ્યવહારની એ પર્યાયોથી નિશ્ચય નહીં જોવામાં આવે તો એ આત્મા અન્ય છે, પર્યાય વિભક્ત જુદો છે. એક વખત તો પર્યાયથી ભિન્ન આત્માનું ભાન કરી લે કેમ કે કર્મ ને ન કર્મથી તો પ્રગટ આત્મા છે, છ દેવ છે તો પ્રત્યક્ષ આત્મા. એ છ દેવ માં માય છે. આ કર્મ અને શરીર આદિ એ છ દેવ માં જાય છે. એ તો મૂળ તત્વ માં સમાવેશ પામતું નથી. ભગવાન શુદ્ધ કહે છે અને એને અનુભવે ત્યારે એ શુદ્ધ ની પ્રતિ પ્રત્યક્ષ થાય છે. વળીજી હવે બીજો પાઠ, એક પાઠ પૂરો થયો. દ્રષ્ટિના વિષય ની વાત પહેલા કરી અને જ્ઞાન ના વિષય ની વાત પછી કરે છે. એકનો એક ને બગડે બે છે. આ બગડો છે. વળી ઉપર જે જ્ઞાયક પણ જણાયો, જે જાણનાર પણ જણાયો, નાયક પણ ગણાયો, એ તો તે જ છે, બીજો કોઈ નથી. જાણનાર પણ ગણાયો એ જાણનારાને જાણે છે ત્યારે જાણનાર પણ છું, અને જ્ઞેયોને જાણે છે ત્યારે હું તો જાણનાર પણ વર્તી ગયો છું. કોઈ પણ અવસ્થા ઊંઘમાં હોય ને તો પણ જાણનારાને જાણતો જ પરિણમે છે. જાણનારો કે હું એવું એનું પરિણામ થઈ ગયું છે. જે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એ વખતે પણ જાણનાર જણાય છે. એમ જ્ઞેયો કર્મ નહીં ત્યારે જણાય છે. ક્યારેક જો જાણનાર ન જણાતો તો સાધક ને વિચાર ઉઠી થઈ જાય છે. શાસ્ત્ર જણાય છે ત્યારે જાણનાર જણાય છે એટલે તમને જ્ઞાન ટકે છે. શાસ્ત્ર ને જાણતી વખતે જો જાણનાર ન જણાય, સાધક ની વાત છે, સાધક ત્યાં પછી ની વાત, સાધક ત્યાં પછી નો વ્યવહાર છે. એ છે કે જ્ઞાતા અવસ્થામાં જ્ઞાયક પણ એ જણાયો તે સ્વરૂપ પ્રકાશન ની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. પણ જણાય ત્યારે પણ કઈ ફેર પડતો નથી, સ્વ જણાય ત્યારે કઈ ફેર પડતો નથી. વસ્તુ તો જે છે તે છે, જ્ઞાન જ છે. બીજા પારામાં લેશું આપણે વધારે વિસ્તારથી. પેલો પારો દ્રષ્ટિની પ્રધાનતાથી છે. બીજો પારો દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની પ્રધાનતા, એ જાણદાર. દ્રષ્ટિ પ્રાપ્ત જે પુરુષ છે એને આ જ્ઞાન આવું થાય છે. અથવા પેલા પારામાં સમય દર્શન કોઈ ન થયું હોય અને એની મસ્તી ચડી ગઈ હોય, બીજા પારામાં આવે ને જાણનારો જણાય છે ત્યારે અનુભવ થઈ જાય. બે પ્રકાર છે. બરાબર દ્રષ્ટિપૂર્વક જ્ઞાન જયારે થાય ત્યારે અનુભવ થાય. એ સિવાય અનુભવ થતો ટીકા જે પોતે પોતાથી ચીજ હોવાથી ભગવાન આત્મા જ્ઞાયક છે એ પરત સિદ્ધ નથી, સ્વતઃ સિદ્ધ છે. નહી જણાય છે માટે જ્ઞાયક છે એમ નથી. જ્ઞેયને જાણવાથી આત્માને જ્ઞાયક એમ નામ આપવામાં આવે, પણ જ્ઞેયને જાણે છે માટે આત્મા જ્ઞાયક છે એમ નથી. જ્ઞાયક સ્વતઃ સિદ્ધ છે. જાણે છે માટે જ્ઞાયક થાય છે, જ્ઞાયક રહે છે, જ્ઞાયક ટકે છે એવી પરાધીનતા એમાં નથી. સતત નિરપેક્ષ જ્ઞેયથી નિરપેક્ષ જ્ઞાયક ભગવાન આત્મા બિરાજમાન છે. અનાજનંદ એને કોઈ જ્ઞેયની હારે સંબંધ નથી. કે જ્ઞેયને જાણે તો જ્ઞાયક પણ સ્થિત થાય એવી તો સમજાવવા માટે જે જ્ઞાયકને સમજતો નથી એને એમ કે જ્ઞાયક જ્ઞાયક તો ન સમજે. તો જ્ઞાયક એટલે જાણનાર. જાણનાર એટલે શું? જાણે છે તેથી જ આત્માને જાણનાર નાયક કહેવામાં આવે છે. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવામાં આવે છે. સમજવો છે પરમાર્થ, વ્યવહારમાં અટકવા જેવું નથી. કે જ્ઞેયને જાણે માટે આત્માને જ્ઞાયક કહ્યું, તો જ્ઞેયને જાણું તો હું જ્ઞાયક રહું એ મળી ગયો.
સમજાવવા
માટે બધું હોય છે, પણ વ્યવહાર અનુસરવા એવું નથી. વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવાય છે, બીજો ઉપાય નથી. પણ વ્યવહાર અનુસરવા એવું નથી. જ્ઞેયને જાણે છે માટે આત્માનું નાયક ના પ્રતીક છે, અમે લખશો હમણાં. પરંતુ જ્ઞાન રાખજે કે જ્ઞેયને જાણે છે માટે
જ્ઞાયક છે એમ શ્રદ્ધામાં લઈશ તો પોતે પોતાથી સિદ્ધ એ વાત નક્કી નહીં થાય.
નક્કી નહીં થાય તો જ્ઞેયને જાણે ત્યારે જ્ઞાયક, અને જ્ઞેયને ના જાણે તો જ્ઞાયક નહીં. જે પોતે પોતાથી જીતવાથી કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. પર્યાયો ભલે વિનાશ થાય, પર્યાય વિનાશિત છે, હું તો અવિનાશી અનાદિ અનંત છું. કોઈ પર્યાય અનાદિ શાંત છે, કોઈ પર્યાય સાદી શાંત છે, કોઈ સાદી અનંત છે, પણ અનાદિ અનંત હું એકલો છું. પર્યાયની સાથે મારો મેળ મળતો નથી, હું તો અનાદિ અનંત સત સિદ્ધ પરમાત્મા છું. માટે કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. અનાદિ અનંત આત્માની સિદ્ધિ કરી વિકારી નાયક ભાવ છે. હવે આગળ, નિત્ય ઉદ્યોગ રૂપ હોવાથી ક્ષણિક નથી, હંમેશા ત્રણેય કાળ ઉદ્યોગ એટલે પ્રગટ, પ્રગટ છે, પ્રગટ થતો નથી આત્મા. પ્રગટ થાય છે તે પર્યાય થાય છે, અને પ્રગટ થાય છે એ નાશ થાય છે, અને પ્રગટ છે માટે વિનાશી છે. નિત્ય ઉદ્યોગ રૂપ હોવાથી થવાથી નહીં, નિત્ય પ્રગટ હોવાથી ભગવાન આત્મા અનાદિયમ છે કહ્યું. હવે કે નિત્ય પ્રગટ છે ને છે પ્રગટ, નિત્ય ઉદ્યોગ હોવાથી થવાથી નથી લખ્યું, પર્યાયમાં થવાથી લાગુ પડે, ને દ્રેય હોવાથી લાગુ પડે.
બરાબર,
હોવાથી દ્રેય સામાન્યનું વિશેષણ, અને થવાથી પર્યાયનું વિશેષણ. ઉદ્યોગ પ્રગટ હોવાથી ક્ષણિક નથી, છે ને છે પ્રગટ, અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. પ્રત્યક્ષ ભગવાન આત્મા પ્રત્યક્ષ વર્તમાનમાં છે, પ્રગટ છે અને પ્રત્યક્ષ છે.
બરાબર,
અપ્રગટ નથી પ્રગટ છે, અને પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ છે. આત્મા વર્તમાનમાં પ્રત્યક્ષ છે, અજ્ઞાની જીવ એને દેખતો નથી, એટલે આત્મા પરોક્ષ છે એમ ન કહી શકાય. કુંવર સૂર્યને જુએ નહીં, દિવસમાં જોઈ શકે નહીં, કઈ કરે સૂર્ય નથી. સૂર્ય તો પ્રગટ છે, એનું અજ્ઞાની પોતાના પ્રગટ પ્રત્યક્ષ ભગવાન આત્માને દેખતો ભાવતો નથી, તેથી આત્મા અપ્રગટ છે અને પરોક્ષ છે. કોને કહ્યું? તને દેખાતો નથી, અમને દેખાય છે. તારો આત્મા પ્રગટ અને પ્રત્યક્ષ છે, તું દેખતો નથી, એટલે અપ્રગટ અને પરોક્ષ લાગુ પડતું નથી. વિશેષ અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. રોજ એક નાયક એક ભાવ છે, નાયક એક જ કેવું છે, એટલે એક વિશેષણ લગાડે છે. નાયક એક ભાવ છે, વિનાયક એક ભાવ છે, પાંચ ભાવમાં વિનાયક ભાવ એક ભાવ છે. તે હવે આ સામાન્ય પ્રકૃતિ બતાવીને વિશેષની વાત કરવા છતાં સામાન્ય જ બતાવશે. બુદ્ધિમાનજી વિશેષને પકડતો નથી, વિશેષ ની વાત કરીને સામાન્ય તરફ લઈ જાય છે, તો અનુજ્ઞાન સામાન્ય તરફ પકડી જાય છે. વિશેષ નું જ્ઞાન કરાવે છે, શ્રદ્ધા સામાન્ય નું કરાવે છે. વિશેષ નું જ્ઞાન કરાવે છે, પણ વિશેષ નો નિષેધ કરવા માટે. વ્યવહાર નું જ્ઞાન કરાવે છે, પણ વ્યવહાર નો નિષેધ કરવા માટે. એટલે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાયક ભાવ છે, હવે વિશેષ અપેક્ષા એ શું પરિસ્થિતિ ભજે છે અનાદિથી જીવની પર્યાયમાં, કે તે સંસારની અવસ્થામાં એટલે વિખ્યાતોની અવસ્થામાં, સંસારની વિખ્યાત વિખ્યાતોની અવસ્થામાં અનાદિબંધ પર્યાય ની નિરૂપણાથી, અનાદિબંધ છે ને અનાદિકાળથી ભાવબંધ અનાદિબંધ પર્યાય ની નિરૂપણાથી અપેક્ષાથી શિવની જેમ કર્મ પુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં અનાદિકાળથી આત્માને સંસાર અવસ્થાની અપેક્ષાએ જોવામાં આવે, પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે, વર્તમાન દ્રષ્ટિથી જોવામાં આવે, વેદની દ્રષ્ટિથી જોવામાં આવે, બહિર્મુખ ભાવથી જોવામાં આવે, તો એ આત્માને અનાદિકાળથી આઠ પ્રકારના કર્મનો એક ક્ષેત્ર આવતા સદનબંધ થયો છે. કર્મનો બંધ પણ છે, બંધ થયો છે માટે સત્તા પણ છે, કર્મની સત્તા છે માટે ઉદય પણ થાય છે, અને ઉદય છે માટે એમાં જોડાય પણ છે, અને એ જોડાઈને સુભાષરૂપે થાય છે, છતાં આત્મા એ રીતે પડતો નથી. ત્યાં હું લઈ જાઉં છે, એટલે વિશેષ ની વાત કરીને સામાન્ય લઈ જાઉં છે. એ વાત જરા કહી છે, તમને કહેવાનું સરસ થાય કરીને એમ કહેવા માંગે છે કે અનાદિકાળ થી જ્ઞાયક ભાવ તો જ્ઞાયક ભાવ વ્યવસ્થિત છે, એમાં કોઈ મેળો થયો છે અને એને કર્મ નો બંધ થયો છે એમ તો છે નહીં, અને એ કર્મ નો ઉદય માં જોડાય છે એમ પણ નથી, અને એ જ્ઞાયક ભાવ સુભાષ રૂપે પ્રણમે છે એમ પણ નથી. જે સામાન્ય તત્વ છે તો સામાન્ય તત્વ છે. હવે સંસાર અવસ્થામાં એટલે વિશેષ અજ્ઞાન અવસ્થામાં એને અનાદિકાળ નું અજ્ઞાન છે, એટલે કર્મ નો બંધ પણ અનાદિ નો છે, અને કર્મ નો બંધ થયેલો છે તેથી વર્તમાનમાં આ પંચમ કાળમાં મસૂરીમાં બેઠો છે ત્યારે એ જૂના કર્મ નો બંધ થયો છે, એ ઉદયમાં પણ આવે સમય સમય સાંભળજો. હવે એ ઉદયમાં કર્મ આવે છે અને એને વર્ત થઈ અને પરિણતિમાં શુભાશુભ રૂપે ઉત્પન્ન થાય છે ભાવ. એ શુભાશુભ રૂપ ભાવ ઉત્પન્ન થાય છે કે જે નવા કર્મ ના બંધ નું નિમિત્ત કારણ છે, તો પણ એ શુભાશુભ રૂપે પરિણમતો નથી, એવો જ્ઞાયક ભાવ છે. અને વિખ્યાત અવસ્થા રૂપે પ્રણમતો પ્રણમતો અહીંયા સુધી આવ્યો છે, એટલે એને કર્મ નો બંધ પણ છે. આઠ કર્મ સત્તામાં છે સદરૂપે. હવે જે કર્મ સત્તામાં છે, કર્મ નો ઉદય તો સમય સમય આવે છે. સંસારી જીવને કર્મ નો ઉદય એક સમય ન હોય એમ ન માને, કર્મ નો ઉદય આવે છે. કર્મ નો ઉદય કર્મ માં આવે છે, કર્મ ઉદય આત્મામાં નથી આવતો, એની સત્તામાં આવે છે. એ કર્મ નો ઉદય જયારે આવે છે ત્યારે એની પરિણતિ એ કર્મ ના ઉદય ને વખ થઈ જાય છે સ્વતંત્રપણે, સ્વભાવને ભૂલીને. ભલે મિથ્યા દ્રષ્ટિ કર્મ ને રસ થઈ અને શુભ અશુભ રૂપે પરણે છે, અને એ શુભ શુભ ભાવ નિમિત્ત પામીને નવા કર્મ નો બંધ થાય છે, એમાં શુભાશુભ ભાવ કારણ નિમિત્ત કારણ થાય છે. આવી સ્થિતિ હોવા છતાં પણ ભગવાન નાયક ભાવ શુભ અને અશુભ રૂપે પરણતો જ નથી ને. તે નાયક એક ભાવ ની સિદ્ધિ કરી અનાદિ અનંત નિત્ય ઉદ્યોત રૂપ અને પ્રત્યક્ષ પ્રગટ અને પ્રત્યક્ષ અને અનાદિ અનંત અને સ્વયં સિદ્ધ એવા વિશેષોથી એક નાયક ભાવ ની સિદ્ધિ કરી. હવે એક નાયક ભાવ સામાન્ય સ્વભાવ તમે ડિપોઝિટ રાખો, હવે એની વિશેષ અવસ્થાઓ થાય છે, એ વિશેષ અવસ્થા તરફથી જુઓ,
તરફથી જુઓ,
એના તરફથી જુઓ, આ સામાન્ય તરફથી નહીં, એને ડોન કરીને વર્તમાન વિશેષ પછી જે થાય છે એના તરફથી જુઓ તો સ્થિતિ શું છે. અને આવી સ્થિતિ હોવા છતાં એ રૂપે આત્મા થતો જ નથી. એ સંસારની અવસ્થામાં એટલે વર્તમાન અનાદિકાળથી અજ્ઞાન છે, પર્યાયમાં વિચાર દ્રષ્ટિ સંસારની અવસ્થામાં અનાદિબંધ પર્યાયની અપેક્ષાથી નિરૂપણાથી કર્મનો બંધ અનાદિનો જીવને છે. શિરની જેમ દૂધ અને પાણી જેમ એક ક્ષેત્ર રહેલા છે છતાં દૂધ દૂધ રૂપે છે, પાણી પાણી રૂપે છે, એમ આત્મા કર્મથી બંધાયેલો છે તો પણ આત્મા ચૈતન્ય આત્મા રૂપે રહેલો છે. જળ કર્મ તો જળ કર્મ રૂપે પણ એક ક્ષેત્ર આવતા સંબંધ બંધ છે. શિરની જેમ કર્મ પુત્રો સાથે જળ કર્મ સાથે એક રૂપ હોવા છતાં એટલે જેને વ્યવહાર નહીં એક રૂપ કહેવામાં આવે છે એવું હોવા છતાં વ્યવહારી જનો એમ કહે છે કે એક છે હોવા છતાં. હવે સાંભળો, દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે, જો પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે તો કર્મનો બંધ એક ક્ષેત્રે છે દૂધે પાણીમાં પગ. હવે દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો નાયક ભાવથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વસે પ્રવર્તા જે પુનપાપને ઉત્પન્ન કરનારા સમર્થ અનેક રૂપ શુભ શુભ ભાવ શું કે છે. દુરંત જેનો અંત ઘણો દૂર છે એવા કષાય સમૂહના ઉદયની એટલે દ્રવ્ય કર્મના ઉદયની, કસાય એટલે દ્રવ્ય કર્મ લેવું, અહીંયા દ્રવ્ય કર્મના ઉદયની વિચિત્રતા ના વસે, કેમ કે દ્રવ્ય કર્મનો ઉદય એક સરખો નથી હોતો, કોઈ વખતે પાપનો ઉદય, કોઈ વખતે પુણ્યનો ઉદય, એમાં અનુભવમાં સ્થિતિમાં ઘણો ફેરફાર હોય એટલે વિચિત્રતા કઈ, એ વિચિત્રતા વસે એ પ્રવૃત્તિ એને વશ થાય છે, આત્મા એને વશ થતો નથી. આત્માની સાથે તો કર્મ બંધાવું જ નથી, અનાત્મા હારે કર્મ બંધાવું છે. પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા, નવા પુણ્ય પ્રકૃતિને પાપ પ્રકૃતિને ઉત્પન્ન કરનારા, એટલે કે આ રાગ નિમિત્ત થાય અને માન કર્મ બંધાય નવા, સમજી ગયા, જૂના કર્મ બંધાય છે, ઉદયમાં આવે છે, એમાં પરિણતિ જોડાય છે, એનું નિમિત્ત પામીને નવા કર્મનો બંધ થાય છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ એમ કહે છે કે દુરંત કર્મચક્રના ઉદયની એટલે કસાય સમૂહના અપાર ઉદયોની વિસ્તાર વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુનપાપને ઉત્પન્ન કરનારા એટલે નવી પ્રકૃતિ બંધાય એમાં નિમિત્ત થનારા, ઉત્પન્ન કરનારા નિમિત્ત થનારા, કરતા કર્મ ના લે નિમિત્ત થનારા સમસ્ત અનેક રૂપ શુભ શુભ ભાવો જેમના સ્વભાવે પરિણમતો નથી. અનાદિકાળથી અજ્ઞાની જીવની દશામાં વિશેષથી જોવામાં આવે તો કર્મનો બંધ છે, ઉદય થાય છે, જોડાય છે, નવા કર્મ બંધ થાય છે અને શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ ભગવાન નાયક આત્મા જે શુદ્ધાત્મા છે તે શુભ અને અશુભ રૂપે થતો જ નથી ને પરિણમતો જ નથી ને. કેટલું જુદાપણું રહેલું છે અને એકત્વ ભાષે છે, અમને વિભક્ત ભાષે છે, અમને એકત્વ ભાષું છે, અમારા ગુરુએ વિભક્ત સમજાયું ત્યારે અમે પર્યાયથી ભિન્ન એકત્વ એવા આત્માનો અનુભવ કર્યો. અનુભવ કરીને આ શાસ્ત્ર લખીએ છીએ કે તારી પર્યાયમાં અત્યારે શુભાશુભ ભાવ થાય છે એ રૂપે આત્મા થતો જ નથી ને.
આ શાસ્ત્ર સંભવવાનો શુભ ભાવ એ ભાવે આત્મ પરિણમ
પરિણમતો નથી, એ શુભ ભાવ
શુભ ભાવે આત્મા પરણમે જ નહીં. કેમ કે શુભાશુભ ભાવ અચેતન જળ છે અને ભગવાન નાયક આત્મા ચેતન છે. ચેતન અચેતન રૂપે થઈ શકતો નથી. ત્રણ કાળમાં તને ચેતન ની ભ્રાંતિ થઈ છે, અમે અચેતન કહી છે. ધર્મ માનસ તું તો કુદરત ને ધર્મ માનસ અચેતન જળ છે. નથી જાણતા પાંચમા વ્રત ના પરિણામ પાંચમા વ્રત ને, અને નથી પાંચમા વ્રત ના પાળનાર ભગવાન આત્મા ને જાણતા નથી. પાંચમા વ્રત ના પરિણામ ના નિમિત્તે જે કર્મ થાય તો પણ પાંચમા વ્રત ના પરિણામ રૂપે ઉપરતો નથી. તેથી પ્રમત રૂપે છઠ્ઠા ગુણસ્થાન રૂપે પરણતો નથી. તેથી સાતમા ગુણસ્થાન ના વિતરાગ રૂપે ઉપરતો નથી. દ્રષ્ટિનો વિષય છે આ છઠ્ઠી ગાથા નું મંત્ર. તમારો જે રફીરો છે શુદ્ધતા પણ છે ને અશુદ્ધતા પણ છે. તો એ જે શુદ્ધતા છે એની એ અશુદ્ધતા રૂપે થાય કરી જો થઈ ગયો હોય તો છૂટું પડે નહી. તો ઘંટી ઉપર ગમે એટલું કરો ને તમે તો એ મેલ જુદું ના પડે, પણ મેલ જુદો પડે છે શુદ્ધતાથી. જયારે શુદ્ધતાથી મલિન ભાવ ભિન્ન જ હતો, એ તો એક ક્ષેત્રે હતો, એક ભાવે નહોતો. બરાબર, એમાં ચૈતન્ય રૂપ પરમાત્મા ભલે પર્યાયમાં શુભાશુભ ભાવો, પણ હું શુભાશુભ રૂપે થતો નથી, પરિણમતો નથી. આહા, હું કોઈ પાપ રૂપે પરિણમતો નથી. નાયક ભાવ દ્રષ્ટિનો વિષય છે અને એને શ્રદ્ધા જ્ઞાન માં લેતા એની ઉપાસના કરતા આત્માને સંગત દર્શન થાય છે. બીજો કોઈ ઉપાય છે? તેમના સ્વભાવે પરિણમતો નથી. વિભાવ ભાવ છે ખરો, પણ વિભાવ ભાવ રૂપે સ્વભાવ થતો નથી. સ્વભાવ સ્વભાવ રૂપે રહે છે, વિભાવ વિભાવ રૂપે રહે છે. દુઃખ રૂપે આત્મા પરિણમતો નથી. બોલો, તેથી દુઃખ નો ભોગતા નથી આત્મા. હવે આ કેવી વાત કરવી? આ વાત તો કુદરતી બહાર આવી ગઈ આપણા ભાઈ જોકે, બાકી આ વાત હતી શાસ્ત્ર માંથી કે જે તેમના સ્વભાવે પરિણમતો નથી. હવે કૌશ કરે જ્ઞાયક ભાવથી જળ ભાવ રૂપ થતો નથી. શુભ અને અશુભ ભાવો જળનું કાર્ય છે અને જળનું કારણ છે. શુભ અશુભ ભાવો જે કાર્ય રૂપે દેખાય છે એ જૂના કર્મનું કાર્ય છે અને નવા જળ કર્મનું એક કારણ છે. જે જૂના કર્મનું કાર્ય હોય એ જૂના કર્મની જાતનો ભાવ હોય, અને નવા જળ કર્મ બંધાય એનું જે કારણ હોય એની જાતનું એક કારણ હોય. ચૈતન્યનું કારણ નથી, ચૈતન્ય કાર્ય રૂપે નથી. જૂના કર્મનું કાર્ય ચૈતન્ય નથી અને નવા કર્મના બંધનું કારણ પણ ચૈતન્ય જ્ઞાયક આત્મા નથી.
કર્મ હું માગતો નથી અને હું ભોગવતો નથી, બંને
જ્ઞાયક ભાવ તો ત્રિકાણ પરમાત્મા અંતરમાં બેને વિરાજમાન છે. એને તું દ્રષ્ટિમાં લે તો મોક્ષ માર્ગ પ્રગટ થશે, ધર્મ પ્રગટ થશે, અલ્પકાળમાં મુક્તિ છે. જ્ઞાયક ભાવ જળ ભાવ થતો નથી. શુભ શુભ ભાવ બહુ બાકી બધું આવી ગયું. દયા દાન કરુણા કોમળતાના પરિણામ રીતિના પરિણામ કેવાય છે, રીતિના ભાવ રૂપે આત્મા પરિણમે. આ નીતિના પરિણામ બે કીરા, નીતિના પરિણામ કરવા જેવા છે. મોટું અજ્ઞાન છે. એટલે મોટો યાદ કર્યું છે. નીતિના પરિણામ તો કરવા જેવા છે જ નહીં, પણ નીતિના પરિણામ થાય એને પણ દ્રઢ દ્રષ્ટિપૂર્વક જાણવા જેવા છે, પણ કરવા જેવા તો જાણતા જાણતા એ ગણાય જાય. બસ સાધક છે ત્યાં સુધી એ હોય, પણ એ રૂપે ભગવાન આત્મા પરિણમતો નથી, થતો નથી. આ તેથી પ્રબળ પણ નથી, કારણે કે શુભ અશુભ ભાવ તેના સ્વભાવે થતો નથી. એટલે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય જ્ઞાયક ભાવ છે, તે પ્રમત પણ નથી, તે પ્રમત નથી. અને પ્રમત નથી માટે અપ્રમત પણ નથી. આમાં મૂળમાં અપ્રમત કે પ્રમત નથી એમ લીધું છે, અને આમાં પ્રમત નથી માટે અપ્રમત નથી. એ ટીકામાં લાગે છે. એમાં ન્યાય આપ્યો કે આત્મા અપ્રમત કેમ નથી, એ પ્રમત રૂપે પ્રણમતો નથી માટે એના અભાવ પૂર્વક થતી અપ્રમત દશા એ રૂપે પ્રણમતો નથી, મધ રૂપે પ્રણમતો નથી માટે મોક્ષ રૂપે પણ પ્રણમતો નથી. મોક્ષ રૂપે આત્મા પ્રણમતો નથી. બોલો.
વાહ. ગુલામી થઈ નથી તો પછી આઝાદી રૂપે પરિણમતો
પ્રણમતો નથી. આઝાદ જ છે, એનાથી આઝાદ નથી, છૂટો જ છે, મુક્ત છે, બંધાણો નથી. બંધાણો નથી, મુક્ત છે. મુક્ત ને તો દ્રષ્ટિ માલે તો પર્યાય ની મુક્તિ થઈ જશે.
પર્યાય
ની મુક્તિ થશે. હું તો મુક્ત છું, મારે ક્યાં મુક્ત થવું?
અને જ્ઞાન નું કહે છે કે અમે તારા આત્મા
એવું જોઈએ, એવું જોઈએ. બસ બસ, અમને અમારા ગુરુ એ કૃપા કરીને આ બતાવ્યું, અમે તમને કહીએ છીએ, તમે આ રીતે સમજો આત્મા સમજો. તેથી પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. તેજ હવે જે પર્યાય થી વિભક્ત આત્મા અને અનંત થી એક જ નાયક ભાવ, તે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી એટલે દ્રવ્ય કર્મ માં ઉત્પન્ન થતા અનુભાગો, ક્રોધ માન માયા લોભના જે અનુભાગ દ્રવ્ય કર્મ માં પ્રગટ થાય છે. અહીંયા અન્ય દ્રવ્યના ભાવો એટલે અન્ય દ્રવ્ય નિમિત્ત અને શુભાશુભ ભાવ નૈમિત્તિક, એનાથી ભિન્ન એમ ન
લેવું.
અનુભાગ એનો નિમિત્તમાં જે અનુભાગ છે, દ્રવ્ય કર્મમાં જે અનુભાગ ક્રોધ માન માયા લોભ શુભ અશુભ ભાવોનું જે એમાં રસ છે, એનો એ દ્રવ્ય કર્મનો જે ભાવ, એનો જે અનુભાગ, એવા અન્ય દ્રવ્યોના ભાવોથી અન્ય દ્રવ્યોનો જે ભાવ છે એનાથી બિન પણે ઉપવાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. આમાં ખૂબી છે. અહીંયા કર્મનો ઉદય અનુભાગ લઈને આવે છે, રસ લઈને આવે છે, તથા પ્રકારનો કોઈ વખતે ક્રોધ, કોઈ વખતે માન માયા લોભ તીવ્ર મંદ એવા અનુભાગ લઈને ઉદયમાં આવે છે. હવે એ છે કે એ જે ઉદયમાં આવેલા જે અન્ય દ્રવ્યના ભાવો છે એનાથી મારો આત્મા ભીન છે સીધો લે, એમાં જોડાય અને નૈમિતિક ભાવ થાય અને એનાથી હું જોડો છું એટલું લાંબુ કરિશ્મા આવે. નકર મળી જાય કદાચ.
એ વખતે ઉદય આવે છે એ વખતે તું ભીન છે.
એ વખતે એનાથી હું ભીન છું, એનાથી ભીન છું તો તારી પ્રગતિમાં જોડાશે જ નહીં. જોડાઈને નૈમિત્તિક ભાવ, નિમિત્ત અને નૈમિત્તિક ભાવ અને પછી સ્વભાવ લાગશે. એના કરતા સીધો રસ્તો છે કે જે જણાય છે દાઢી ઊની અવસ્થા જણાય છે એ મારાથી બેન છે, એમ રાતે શોધમાન માયા લોકની પણ નથી એ છે, એ ભૂતગલની સત્તામાં થાય છે, એનાથી હું જુદો છું. તો એમાં જોડાય નૈમિત્તિક ભાવ થાય, ઊના ઊનો રાગ અને પછી અહીં રાગ થાય અને એ રાગની પાછું ભેદ ના એમ નહીં, સીધો ભેદ રહીની જુદાય જળ અને ચેતન મેં ભીન છે એ
સ્વભાવ
જુદા થઈ ગયા. થોડું ચેર ખાઉં કે નહીં મરું,
અરે પણ એ રિવાજે પારખું ન હોય એમાં જોડાઈને શુભાશુભ ભાવ ઉત્પન્ન શું કામ કરે? સીધો દ્રવ્ય કર્મ ના અનુભાવ, એના દ્રવ્ય ભાવ એ અન્ય દ્રવ્ય નો ભાવ છે, એ અન્ય દ્રવ્ય ના ભાવ થી હું જુદો. એટલે અહીંયા કદાચિત અસ્થિરતા નો રાગ ઉત્પન્ન થાય છે તો પણ અન્ય દ્રવ્ય ના ભાવ હોય. અન્ય દ્રવ્ય નો જે ભાવ છે મારો ભાવ નથી. પણ અહીંયા શૈલી એવી લીધી કે સીધો જળ ચેતન ની વેચણી જીવ અજીવ નું ભેદના અન્ય દ્રવ્યો ના ભાવ થી બિનપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય.
સમયસાર ગાથા 6 પ્રવચન બીજું તારીખ 29/5/83 ના રોજ મસૂરીમાં.
એના મથાળામાં શિષ્ય પ્રશ્ન કરે છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, એટલે કે અનુભવમાં લેવું જોઈએ, એટલે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય, એ બે પ્રશ્ન એક સાથે શિષ્ય પૂછ્યા છે. શિષ્યના પ્રશ્નમાં 6 દ્રવ્યનું સ્વરૂપ શું, 9 તત્વનું સ્વરૂપ શું, કઈ પણ પ્રશ્ન નથી પૂછ્યો, કેવળ માત્ર એક શુદ્ધ આત્માનો પ્રશ્ન પૂછ્યો અને એ શુદ્ધ આત્માનો પાછો અનુભવ કેમ થાય એ કળા વિધિ. એકલા શુદ્ધ આત્માનો પ્રશ્ન નહીં, શુદ્ધાત્માની સાથે એ શુદ્ધાત્માનું મને પ્રત્યક્ષ અનુભવ કેમ થાય, એ અનંત કાળથી શુદ્ધાત્મા મેં જાણ્યો નથી અને એનો અનુભવ પણ એક સમય કર્યો નથી, એવા શુદ્ધાત્માનું સ્વરૂપ કૃપા કરીને કયો અને એનો અનુભવ કેમ થાય એ કળા વિધિ બતાવો. આ બે પ્રશ્ન એક સાથે છે. એ બે પ્રશ્ન એક સાથે ઉત્તર આપતા પેલા પારામાં આપે કાલે ખુલાસો થઈ ગયો છે. હવે હું વાંચું છું, જરા વાંચી જાઉં છું એટલે કન્ટિન્યુ. ટીકા: જે પોતે પોતાથી છીધોવાથી અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, એવો જે જ્ઞાયક એક ભાવ છે તે સંસારની અવસ્થામાં અનાદિબદ્ધ પર્યાયની નિરૂપણાથી અપેક્ષાથી શિરની જેમ કર્મ પુદગલો સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના હશે પ્રવર્તતા જે પુણપાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભાશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી, જ્ઞાયક ભાવથી જળભાવરૂપ થતો નથી, જેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. જે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભીનપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. હવે દ્રષ્ટિ પ્રધાન કથનથી પહેલા પરાની વાત કરી, હવે જ્ઞાન પ્રધાન કથનથી વાત કરે છે. દ્રષ્ટિ અને જ્ઞાન એક સાથે પ્રગટ થાય છે. બે પારા જુદા જુદા લખ્યા, લખવામાં કાળ લાગ્યો, લખવામાં બે વિભાગ કરવા પડ્યા સમજાવવા માટે, પણ અનુભવના કાળે તો એક સમયમાં દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનનો વિષય પૂરો થઈ જાય છે. હવે અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત કરે છે. વળી દાહ્યના આકારે થવાથી, એટલે કે બળવાયુક પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે, તો પણ દાહ્યક અશુદ્ધતા તેને નથી. શું કહે છે કે અગ્નિ છે એ બળવા લાયક પદાર્થ લાકડા આદિને છાણાને બાળે ખરો, તો પણ એને બાળે છે માટે અગ્નિનું અસ્તિત્વ છે એમ નથી. અગ્નિ તો અગ્નિથી સ્વતઃ સિદ્ધ છે, એને બાળે કે ન બાળે અગ્નિ તો પોતાથી છે. એને બાળે ત્યારે અગ્નિની સિદ્ધિ થાય છે, એને બાળે તો અગ્નિ એમ નથી. એને બાળવાનો યોગ બળવાનો યોગ હોવો કે ન હોવો, અગ્નિ તો અગ્નિ છે, અગ્નિ સ્વતઃ સિદ્ધ બળવા લાયક પદાર્થથી પણ નિરપેક્ષ અને બળવા લાયક પદાર્થને બાળે છે એમ કહેવામાં આવે ત્યારે પણ એનાથી નિરપેક્ષ અગ્નિ પોતાથી છે, લાકડાથી નથી, છાણાથી નથી, કોલસાથી નથી. તે કારણે
એને દાહેકૃત શુદ્ધ આપેલી નથી. કોઈ એમ કે અગ્નિ કેને કહેવાય કે લાકડાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે, એ તો અગ્નિનું સ્વરૂપ જે સમજતો નતો એને સમજાવવા માટે અગ્નિનું સ્વરૂપ જ સમજાવવું છે. એને સમજાવવા માટે લાકડાને બાળે, છાણાને બાળે, પર પદાર્થને બળવા લાયક પદાર્થને જે બાળે એ પદાર્થનું નામ અગ્નિ તું જાણ. હવે એ અગ્નિ અગ્નિ રૂપે છે અને કોઈને બાળતું નથી, ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ આ શું છે? તો કે પદાર્થની મને ખબર નથી, કારણ કે અગ્નિ છે. તો કે ના, લાકડાને બાળતું નથી માટે અગ્નિ નથી. તો કે છે કે એ દાહેકૃત શુદ્ધતા તેની નથી, એટલે બીજાની સાથે સંબંધમાં આવે ત્યારે અગ્નિ કહેવાય એમ નથી. અગ્નિ નિરપેક્ષ, પરથી ભિન્ન નિરપેક્ષ રહેલી છે. અગ્નિ તો અગ્નિ રૂપે રહેલી છે, પણ એ બાળે કે ન બાળે માટે દાહેકૃત અશુદ્ધતા તેને નથી. એટલે પરને બાળે ત્યારે અગ્નિનું અસ્તિત્વ સિદ્ધ થાય એવું દાહેકૃત અશુદ્ધતા તેને નથી, બીજાની એને જરૂર નથી. અગ્નિ પોતાના સ્વરૂપથી છે, એ દ્રષ્ટાંત છે. હવે એવી રીતે સિદ્ધાંતમાં પણ એ જ કેવું છે. એવી રીતે જ્ઞાકાર થવાથી એટલે જ્ઞેયોને જાણવાથી, જ્ઞેયોને જાણવાથી, પર જ્ઞેયો એને જાણવાથી તે ભાવને જ્ઞાયક પણું પ્રસિદ્ધ છે. તે ભાવને એટલે શુદ્ધ આત્મતત્વને નાયક પણું જાણનાર પણું પ્રસિદ્ધ છે. કેમ કે જ્ઞેયોને જાણે છે તેથી આત્માને જ્ઞાયકો એમ કહેવામાં આવે, એ વાત જગતને પ્રસિદ્ધ છે. આત્મા કોને કહેવો કે પરને જાણે તેને આત્મા કહેવો. પરને જાણે તે આત્મા, પરને જાણે તે આત્મા. અગ્નિ કોને કહેવો કે પરને બાળે તેને અગ્નિ, પરને બાળે તેને અગ્નિ, એમ સાપેક્ષથી વાત કરી હતી. પણ ખરેખર તો અગ્નિ અગ્નિથી છે, લાકડાથી છે એમ અહીંયા કે છે કે અજ્ઞાની પ્રાણી નાયક સ્વરૂપને સમજતો નથી, અનાધિકાર. એટલે બેજ ભાષામાં, એની ભાષામાં એને સમજાવવું જોઈએ. સમજાવતા પેલો પ્રકાર પાડે છે કે જ્ઞેયોને જે જાણે તેને નાયક કહેવામાં આવે છે. તો કે છે કે જ્ઞાકાર થવાથી તે ભાવને નાયક પણ પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. એટલે કે જ્ઞેયને જાણે તો જ્ઞાનનું અસ્તિત્વ છે, નાયકનું અસ્તિત્વ એમ નથી. જ્ઞેયોને જાણે કે જ્ઞેયોને ન જાણે, જ્ઞેયથી જ્ઞાન થતું નથી. જ્ઞાન તો જ્ઞાનથી જ થાય છે. જ્ઞાન જ્ઞાનથી થતા જ્ઞેયો ભલે નિમિત્ત હો કે નિમિત્ત ન હો, પણ જ્ઞાન તો જ્ઞાનથી જ છે, સ્વતઃથી. એટલે જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. એટલે જ્ઞેય છે તો જ્ઞાન થાય છે એવી પરાધીનતા જ્ઞાયકમાં આવતી નથી, માટે જ્ઞેયકૃત શુદ્ધતા આવતી નથી. એમાં સ્વાધીન પણ ઉડી જ કાય. અથવા ક્રોધ જણાયો તો ક્રોધ જણાય છે જ્ઞાનમાં, તો જ્ઞાન કઈ ક્રોધરૂપ થતું નથી. અથવા ક્રોધ છે તો ક્રોધનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન જ્ઞાનથી છે, ક્રોધ ક્રોધથી છે, એકબીજાથી નિરપેક્ષ છે. માત્ર જ્ઞાનના સ્વરૂપને સમજતો નથી, એને સમજાવે કે જે ક્રોધને જાણે તે આત્મા, ક્રોધને જાણે તે આત્મા, એ સમજાવે છે. પણ તેથી કરીને આત્માની સિદ્ધિ કરવા માટે ક્રોધ ઉત્પન્ન કરવો પડે. ક્રોધને જાણે તો આત્માનું અસ્તિત્વ એમ નથી. જ્ઞાન તો જ્ઞાનથી છે, ક્રોધ તો ક્રોધથી છે. સમજાવવા માટે આ વાત હતી. તો પણ જ્ઞેયકૃત શુદ્ધતા તેને નથી. કારણ કે હવે એનું કારણ આપે છે કે જ્ઞેયથી, જ્ઞેયને જાણે તો જ્ઞાયક છે એવી સ્થિતિ નથી. કેમ કે જ્ઞેયને જયારે જાણે છે ત્યારે સ્થિતિ શું છે? કારણ કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયોને જાણવાની અવસ્થાનો જયારે કાળ છે તે વખતે જ્ઞાયક પણ જે જણાવ્યો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ દીવાની જેમ કરતા કર્મ નોંધની પણ હોવાથી જ્ઞાયક જ છે. એક કે છે કે જ્ઞેયને જાણવાની જયારે અવસ્થા છે ત્યારે જાણનારો જાણનાર પણ જણાઈ ગયો છે. જો જ્ઞેયને જાણતા જ્ઞાયક જણાતો ન હોય તો જ્ઞેય કરતા શુદ્ધતા લાગુ પડે, તો અજ્ઞાન થઈ જાય. અથવા જ્ઞેયથી જ્ઞાન થાય તો જ્ઞાન પ્રાધીન થાય. પણ જ્ઞેય જણાય છે ત્યારે જાણનારો જણાય છે. હવે આમાં એક છે કે જ્યારે એને પેલા પારામાં કરતા પણ પ્રમત અપ્રમતી રહી છું એવું સિદ્ધ કર્યું અને દ્રષ્ટિનો વિષય હાથમાં આવ્યો, પછી દ્રષ્ટિનો જે વિષય જ્ઞાયક ભાવ છે એને ઉપયોગ અંતર્મુખ થઈને જાણવાની પ્રક્રિયામાં આવે છે. શ્રદ્ધા પૂર્વક જ્ઞાન થાય છે, શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવ્યો, પણ જ્યાં સુધી જ્ઞાન અંતર્સન્મુખ થઈને એને જાણે નહીં ત્યાં સુધી અનુભવ ન થાય. હવે અનુભવની પ્રક્રિયામાં એમ કે છે કે આ ભીત જણાય છે, ત્યારે ભીત જણાય છે ખરેખર કે જાણનાર જણાય છે? ભીત જે શરૂઆત કરી, ભીત જણાય છે એ શરૂઆત કરી, પણ એને જાણતી વખતે પણ જાણનારો જો જણાય છે તો જ્ઞેય કરતા શુદ્ધતા નથી, પણ જો જાણનારો ન જણાતો હોત તો એને જ્ઞેય કરતા શુદ્ધતા અજ્ઞાનથી થઈ જતા હોય. એટલે જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક પણ એ જણાયો કે જો હર સમય સવિકલ્પ દશા હો કે નિર્વિકલ્પ દશા હો જાણનાર જણાય છે, એ વાત આમાં મુખ્ય છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞેયોને જાણવાની અવસ્થાના કાળમાં, ક્રોધને જાણવાની અવસ્થાના કાળમાં જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. ભલે એમાં નિમિત્તપણે ક્રોધ હોય કે નિમિત્તપણે દેવગુરુ શાસ્ત્ર હોય, નિમિત્તપણે તો પણ એ સમયે પણ જાણનાર જણાય છે. અને સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જયારે અંતરનો ઉપયોગ જાય ત્યારે પણ જાણનાર જણાય છે. એટલે હર હાલતમાં જાણનારો જણાય છે એવી જયારે સ્થિતિ થાય ત્યારે એનો અનુભવ થાય. શ્રદ્ધામાં લીધું તો પ્રમત અપ્રમતિ હું ભિન્ન છું, પણ જયારે જ્ઞાન અંતરમાં જાય છે ત્યારે જાણનારો જ જણાય છે. જાણનારો તે હું, જ્ઞાયક તે હું, એમ જ્ઞાયકમાં હું પણ આની બુદ્ધિ જયારે થાય ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, ત્યારે ઇન્દ્રિય જ્ઞાન છૂટી જાય છે. કે છે હવે ત્યારે જાણનારો જે જણાય છે આત્માને, આત્મા જણાયો ત્યારે હવે એનો ખુલાસો કરે છે કે દીવાની જેમ કરતા કર્મનો અનન્ય પણ હોવાથી પેલા પારામાં અકર્તા કયો, બીજા પારામાં કરતા કર્મનો અનન્ય પણ, અકર્તા પ્લસ કરતા કર્મનો અનન્ય પણ ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. અકર્તા દ્રષ્ટિમાં આવ્યો શ્રદ્ધામાં અને જ્ઞાની એનું અવલંબન લીધું જ્ઞાયકનું કે અજ્ઞાયક ન હું, ત્યારે એ જ્ઞાયક વિશેષ અપેક્ષા એ પોતાને જાણવા રૂપે પરિણમો. જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષા એ પોતાને જાણવા રૂપે પરિણમો માટે પોતે કરતા અને પોતે જણાવ્યો માટે પોતે કર્મ, એનું નામ કરતા કર્મનું અનન્યપણું અભેદપણું એને અનુભવ કહેવામાં આવે છે. હવે અહીંયા શું છે કે આત્મા જ હવે ખુલાસો કરે છે, કરતા કરોડો પૂર્ણાથી જ્ઞાયક પોતે જાણનારો માટે પોતે કરતા, જાણનારો પોતે છો ને, જાણનારો માટે પોતે કરતા અને પોતાને જાણ્યો. જો પર જ્ઞેયને જાણ્યું એમ નહીં, રાગને જાણ્યું એમ નહીં, ઇન્દ્રિય જ્ઞાનને જાણ્યું એમ નહીં, અતિન્દ્ર જ્ઞાનની પર્યાયને જાણ્યું એમ પણ નહીં.
વાહ 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 વાહ, બ્યુટીફુલ, એકદમ સ્પષ્ટ, એકદમ. અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય જણાય
એમ પણ નહીં, કે અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય એ કર્મથી બનતી. ભેદ અપેક્ષા એ કર્મ કહેવાય, પણ અભેદ અપેક્ષા એ તો આખો આત્મા જ કરતા પરિણામી અને પરિણામી આખો આત્મદ્રવ્ય કર્મ, આખો આત્મા જણાયો.
એમાં પાઠ છે, પોતે જાણનારો માટે પોતે કરતા, પોતે દાંતમાં પરિણામી પરિણામી લેવાય ને, કરતા કર્મ પરિણામી લેવાય, પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો પર્યાય ને જાણ્યો નહીં, નહીં આનંદ ને જાણ્યો એમ નહીં, નહીં આખો સામાન્ય વિશેષાત્મક આખો આત્મા પોતે કરતા અને પોતે જ કર, આખો આત્મા ગ્રહી થઈ ગયો. અનંત ધર્માત્મક આખો આત્મા દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ આખી અભેદ આખો જ્ઞાનમાં અગ્નિ થાય છે. એમ કેવળી ભગવાનને કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ આખો આત્મા જ્ઞાનમાં અગ્નિ થાય છે, એમ શુદ્ધ જ્ઞાની જીવને ધ્યાનના કાળમાં જ્ઞાનમાં અગ્નિ થાય છે. ધ્યાનના કાળમાં જ્ઞાનમાં અગ્નિ થઈ જાય આખો આત્મા,
ધ્યાનના કાળે જ્ઞાનનું અગ્નિ થઈ જાય,
ધ્યાનના કાળે થાય અનુભવ, અનાદિ વિચાર દ્રષ્ટિની જયારે પહેલો અનુભવ થાય ત્યારે આ સ્થિતિ થાય. પછી એ સ્થિતિ ચાલુ રહીએ કે જ્ઞેય જણાય તે વખતે પણ જાણનાર જણાય છે, ઉર્ધ્વપણે તો જ્ઞાન જ જણાય છે, ગૌણપણે જ્ઞેય જણાય. અપરિણામી ત્રિકાળ અભેદ છે અને પરિણામી ક્ષણિક અભેદ છે. અપરિણામી છે એ ધ્યેય છે ટીકા, અને પરિણામી જે છો એ કથનચિત અભેદ નવો અભેદ થયો. એ પેલા પારામાં અપરિણામી, બીજા પારામાં પરિણામી, આખો સ્યાદવાદની સિદ્ધિ કરી કોઈ પણ પ્રકારની નહીં દુભાઈ નહીં આવે, કોઈ પ્રકારનું એકાંત દોષ ન લાગે, એકાંત નિષ્ઠાભાસ ની એકાંત વ્યવહારાભાસ ની, એકને ધ્યેય બનાવતા અનેક ધર્માત્મક આખો આત્મા જ્ઞાન માત્ર કઈ જાણવું બાકી નથી. પરોક્ષ ને પ્રત્યક્ષ પૂરતો ભેદ ઓળો કેવળ ભગવાન નિર્વિકલ્પ, આ નિર્વિકલ્પ ઓળો જેટલો જેવા આત્માને જાણે છે કેવળ જ્ઞાન મળે, એવા જ આત્માને આ શુદ્ધ જ્ઞાની નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં જાણે માટે પોતે જ કરતા અને પોતે જ કર. હવે જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત અવસ્થા કરવાની અવસ્થામાં દીપક જ છે, દીપકમાં કઈ ફેર નથી પડતો, ઘડાને પ્રકાશે કે ઘડાને ન પ્રકાશે તો દીપક દીપક જ છે એમ, પણ જયારે એ ઘડાને પ્રકાશે છે ત્યારે પણ દીપક જ છે કરવાની, અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. એક અવસ્થા છે, એ અવસ્થા વખતે પ્રકાશની અવસ્થા ઘડા પ્રસિદ્ધ થાય છે, એમાં ઘડો છે પ્રસિદ્ધ થાય છે ત્યારે દીપક છે, અને દીવાને પ્રસિદ્ધ કરે છે ત્યારે પણ દીપક જ છે. દીપક તો દીપક છે, ના તે તો તે જ છે, ના તો તે તો તે જ છે. પરને જાણતી વખતે જાણનાર જણાય છે અને સ્વને જાણતી વખતે જાણનાર જણાય છે, એટલે હર હાલતમાં જાણનારો જ જણાય છે, એમાં બીજી વિશેષતા કઈ આવતી નથી. વાહ, બીજી વિશેષતાઓને ગૌણ કરનાર છે.
સાધારણ જે શબ્દ નો
સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એક સંવેદન પરિણામ મળે જાણે,
બીજી કોઈ વિશેષતા જ આવતી નથી,
કઈ વિશેષતા નથી. જ્ઞાનકારો કોઈ પણ પ્રકારની જ્ઞેયો ચિત્ર વિચિત્ર જ્ઞાનમાં જણાય છે ત્યારે જાણનારો જ જણાય છે, એટલે કોઈ આશ્ચર્યતા કે અધિકતા કે વિસ્મયતા નથી લાગતી, કઈ વિસ્મયતા નથી લાગતી. કાશ્મીર જાણ્યા ત્યારે પણ આત્મા જણાય, અને શ્રેણીક મહારાજા નરકમાં ગયા ત્યારે પણ આત્મા જણાય છે, રાજપાટમાં આત્મા જાણતા હતા, બીજા કઈ જાણતા નથી. એટલે કે જ્ઞાનમાં કોઈ વિધવિધતા કે જ્ઞાનમાં વિસ્મયતા કે જ્ઞાનમાં ચિત્ર વિચિત્ર પણ આવતું નથી.
કે જ્ઞાકાર અવસ્થામાં ગ્રાહ્યપણે જણાયો, ગ્રહીને જાણવાના કાળે જાણનાર ગણાય છે. રોટલી જાણે છે, રોટલી જણાય છે ત્યારે જાણનાર ગણાય છે. દાળ ગણાય છે ત્યારે જાણનાર ગણાય છે. શાક ગણાય છે ત્યારે જાણનાર ગણાય છે. હીરો ગણાય ત્યારે પણ જાણનાર જે ગણાય છે એ સળંગ્યો. અને જ્ઞેયો પીડા પણ જ્ઞાન ન પીડું
નહીં થઈ જો,
અને જ્ઞાન નો વિષય ન પીડો.
બરાબર,
જ્ઞેય પીડા ભલે
બરાબર,
પણ સ્વજ્ઞેય ન પીડું.
કરેક્ટ,
વર્ગને ભલે પીડું
બરાબર,
પણ સ્વજ્ઞેય તો જાણનાર જ ગણાય છે. હર હાલતમાં
જ્ઞાન નો વિષય ન ફર્યો એ અજ્ઞાની જીવ જ્ઞેયમાં આત્મરૂપ હોવાથી એના જ્ઞાન નો વિષય જાણીને ફરતો દેખાય છે.
ફરતો દેખાય છે, બીજો બીજો વિષય,
બીજો વિષય
દેખાય. હવે મેં આને જાણ્યું, હવે મેં આને જાણ્યું. ના ના, જ્ઞાની કે હર હાલતમાં ગમે તેવા પ્રકારના જ્ઞેયો પ્રતિભાસ થતા હોય ત્યારે પણ જ્ઞાન ના જણાય છે. ઠીક ઠીક ગુજરાત થાય સમય સમય એ કારણ. પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશોની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કઈ નથી એમ જ્ઞાયક નું સમજવું. દીપક તો દીપક જ છે એમ જ્ઞાયક તો જ્ઞાયક છે. એ વિશેષ અપેક્ષા એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જયારે જાણી લે છે અને ત્યાર પછી જ્ઞાનની પર્યાય કન્ટિન્યુ લે છે, ત્યારે કન્ટિન્યુ જ્ઞાનની પર્યાય એ જ્ઞેયો ગમે તે પ્રકારના જણાતા હોય ત્યારે જાણનારો ગણાય ગયો છે. એટલે એટલે ગ્રહોમાં બહુ થતો નથી. ગ્રહ કરતા શુદ્ધતા એટલા માટે આવતી નથી. ગ્રહ કરતા શુદ્ધતા ના હોવાનું કારણ હતું કે ગ્રહો જયારે જણાય છે ત્યારે ગ્રહમાં બહુ કેમ થતો નથી રાજદ્વેષ, કે એ વખતે ન્યાય જણાઈ ગયો છે તો સ્વાશ્રિત તો કઈ બહુ રાજદ્વેષ થાય. જો જ્ઞાન સોને ચૂકીને પરને જાણે તો બહુ રાજદ્વેષ થાય. પણ સમ્ય જ્ઞાન પ્રગટ્યું એ તો જ્ઞાયક ને જાણનાર જ ગણાય છે. હર હાલત, હર હાલત માં જાજા ગ્રહો જાણ્યા માટે જ્ઞાનમાં કઈ વૃદ્ધિ થઈ ગઈ. અને કોઈ જ નહીં ન જણાય ગુફામાં તો જ્ઞાન કઈ ઘટતું નથી. જ્ઞાન થતું જ નથી ને.
વાહ વાહ વાહ
જ્ઞાન થતું જ નથી ને. જ્ઞાન તો જ્ઞાન થી થાય, જ્ઞેયથી જ્ઞાન થયું એ ભ્રાંતિ છે. હાથમાંથી જ્ઞાન થાય છે ત્યારે અનુભવ થયો પછી જ્ઞેય જણાય છે, પણ જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ ભાવતું નથી. શાસ્ત્રથી જ્ઞાન થાય છે એમ ભાવતું નથી. નિષ્ણાતથી સાંભળી માટે જ્ઞાન થાય છે એમ ભાવતું નથી.
જ્ઞાન થાય છે એ ભ્રાંતિ છે,
ભ્રાંતિ છે. જ્ઞેયથી જ્ઞાન થાય છે એ ભ્રાંતિ છે. પેલા આ પદાર્થ નહોતો, લીંબુ નહોતું ત્યાં સુધી લીંબુનું જ્ઞાન નહોતું થયું. પણ લીંબુ આમ જોયું તો અત્યારે લીંબુનું જ્ઞાન થયું. ખોટું છે. લીંબુ નહોતું ત્યારે આત્માનું જ્ઞાન થતું હતું. લીંબુ આવ્યું ત્યારે આત્માનું જ્ઞાન થાય છે.
દર્પણ મેં આયે હુએ પ્રતિબિંબ કે સમાન પર.
ભાવાર્થ હાજી છે ને. જાણનારો જણાય છે
હાજી,
અને જાણનારો જણાતા એને કરતા કરવું અનુનિપુણ થાય છે
હાજી.
કે જ્યાં સુધી ભગવાન આત્મા એના જ્ઞાનમાં જ્ઞેય ન થાય ત્યાં સુધી જાણનારો જણાય છે, અને જાણનારો ન જણાય ત્યાં સુધી અજ્ઞાન છે. જાણનારો જયારે જણાય છે ત્યારે જાણવા રૂપે પોતે પોતાને જાણવા રૂપે પરણે છે. પોતે પોતાને પોતાથી પોતામાં પોતાને આધારે જાણવા રૂપે પરણે છે. ઘટકારક અભિન થઈ જાય છે
બરાબર.
ત્યારે એને કરતા કર્મનું અનુભવ કહેવાય. કોઈ કારકના ભેદ આ કરતા છે ને આ કર્મ છે એવો ભેદ દેખાતો નથી
બરાબર.
આ આત્મા કરતા છે ને આ આત્મા કર્મ છે એવો નથી. કરતા એ જ, કર્મ પણ એ જ, કર્મ પણ એ જ, સંપ્રદાન અપાદાન ને અધિકરણ પણ એક જ, એક આત્માના છ નામ છે. આત્મા એક જ છે, નામ છ છે. પછી એક કારકના ભય છૂટી જાય છે ત્યારે જે છે તે છે. એ કરતા ને કર્મ બે શબ્દ લીધા છે. આવા અશુદ્ધ પણ પરદેવના સહયોગથી આવે છે, એટલે પરદેવના લક્ષ્ય અશુદ્ધપણું પર્યાયમાં થાય છે. કે સાધન જ્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્ય થતું જ નથી, એટલે અશુદ્ધ થતું જ નથી. મૂળ દ્રવ્ય સામાન્ય માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જો દ્રવ્ય મલિન જ થતું
બરાબર,
અવસ્થા મલિન થાય છે. પાણીની અવસ્થા મલિન થાય છે માટીના સંગે, પણ પાણી મલિન જ થતું. કહેવાય ખરું પાણી મલિન થયું, પણ કથન માત્ર છે, વાત સાચી નથી. પાણી મલિન નથી થયું
બરાબર.
એ જે મલિન થયું દેખાય છે એ પર્યાય દ્રષ્ટિએ પાણીની પર્યાય મલિન થઈ છે, સ્વભાવ દ્રષ્ટિએ એ માટી મલિન છે.
વાહ 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 વાહ. સ્વભાવ દ્રષ્ટિએ પાણી મલિન થયું નથી એમ નથી, સ્વભાવ દ્રષ્ટિએ માટી મલિન છે.
માટી મલિન છે.
વાહ વાહ.
પર્યાય દ્રષ્ટિએ પાણીની પર્યાય મલિન છે, પાણી મલિન નથી
બરાબર છે.
પાણીની પર્યાય મલિન છે, અને પાણીના સ્વભાવ દ્રષ્ટિથી જોઈએ તો એ મલિનતા પાણીની નથી પણ માટીની છે. એમ ભગવાન આત્મા શુદ્ધ જુદાદ આત્મા છે, દ્રવ્ય એ તો જેવું છે તેવું છે શુદ્ધ, પણ એની અવસ્થા કર્મના સંગે મલિન થઈ છે. પર્યાય દ્રષ્ટિથી જોવામાં આવે તો પર્યાય મલિન છે, અને સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ કર્મ મલિન છે,
માટી મલિન,
માટી મલિન.
ભાઈ એમાં તો દ્રવ્ય સ્વભાવની ત્રિકા
પાણીના દ્રષ્ટાંત છે. સમજી
ગયા, પાણી મલિન નથી એમ નથી કેવું, પણ માટી મલિન છે એમ કેવો મતલબ આખો ભેદ પડી જાય છે ભાઈ.
હા બસ બસ, પાણી જયારે માટીના સંગમાં એની પર્યાય મલિન થઈ છે ત્યારે હવે એને એને જોનારા કઈ દ્રષ્ટિથી જોવે છે? પાણી તો એક જ પેલું જાણવું. હવે પર્યાય દ્રષ્ટિથી જોનારો એમ કે છે કે પાણી મલિન થયું, પાણી મલિન થયું પર્યાય દ્રષ્ટિથી જોનાર. સ્વભાવ દ્રષ્ટિથી જોનાર એમ કે છે કે મલિનતા માટીની છે અને સ્વચ્છતા પાણીની છે.
એટલે તો ત્રિકાળ પાણીની સ્વચ્છતા ને શુદ્ધતા નો આ ભાગ દ્યોતક બની
દ્યોતક બની ગયા
કે મલિનતા માટી. મારે તો કઈ લાગતું વળગતું નથી, વન થિંગ ઇઝ ધેટ કે મને તો એની જોડે કઈ લાગતું વળગતું નથી. મલિનતા પર્યાય દ્રષ્ટિએ જુઓ તો અવસ્થાની છે, અને મલિનતા નો સ્વાભાવિક ની દ્રષ્ટિએ જુઓ તો એ માટીની છે. મારી તો કોઈ વાત જ નથી, મારી તો કોઈ વાત જ નથી.
એ માટી ક્યાંય ઓલું તો એમને
એ ભાવ દ્યોતક છે ભાઈ. એ ભાવ ભાઈ સુંદર વાત. સ્વભાવની દ્રષ્ટિએ હું મલિન નથી એટલી પણ મારી સ્વચ્છતા ને લાંછન છે જ નહીં. એ સ્વભાવ દ્રષ્ટિએ પણ મલિનતા માટીની છે.
પર્યાય દ્રષ્ટિએ પાણીની મલિનતા છે અને સ્વભાવ દ્રષ્ટિએ એ મલિનતા માટીની છે. બેમાં પાણી તો સ્વચ્છ એમને સુરક્ષિત રહી
સુરક્ષિત રહી ગયું હોય છે. હું સાક્ષી રૂપ રાઈટ વાત છે.
નાયક ભાવ ત્રણેકા શુદ્ધ છે, એની વિશેષ અવસ્થા કર્મના સંગે મલિન થઈ છે. એ અહીંયા વિષય ચાલે છે, કર્મના સંગે મલિન થઈ છે પણ પર્યાય મલિન થઈ છે. હવે એ પર્યાય દ્રષ્ટિથી જો, પર્યાય દ્રષ્ટિથી જો તો એ આત્માની પર્યાય મલિન થઈ છે, અને એ વખતે સ્વભાવ દ્રષ્ટિથી જો તો એ મલિનતા કર્મની છે, જીવની નથી. જીવની નથી તો એ વખતે જીવની પ્રિય શુદ્ધ થઈ જાય છે.
વાહ 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 વાહ, ખલાસ થઈ ગઈ.
જીવની પ્રિય
થઈ જાય, છૂટી પડી ગઈ.
કેમ કે પર્યાય દ્રષ્ટિથી જોતા મલિનતા ઉત્પન્ન થતી હતી ને દેખાતી હતી અને હતી. પર્યાય દ્રષ્ટિથી હતી ઉત્પન્ન થતી તે દેખાતી હતી. હવે જ્યાં સ્વભાવ દ્રષ્ટિથી આત્માને જોયો ત્યાં એ મલિનતા
કર્મ કૃત છે, કર્મની છે.